समयसार भगवान कुनकुंडाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित એનો સ્વાધ્યાય કરીએ છીએ. એમાં સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારમાં ગાથા 366-371 નો સ્વાધ્યાય ચાલે છે. આ ગાથા, ગાથાનો અર્થ, ટીકા, ભાવાર્થ અને પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આ ગાથાઓ ઉપર આપેલ પ્રવચનના કેટલાક અંશ આપણે કર્યા છે, હવે આગળ વધુ અંશો લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 9મો, પાના નંબર 413, બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે શરીરની ક્રિયા બરાબર હોય તો દર્શન જ્ઞાન ચારિત્ર ટકે છે એમ છે નહીં. સૂક્ષ્મ વાત છે પ્રભુ, શાંતિથી સમજવા જેવી વાત છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર આત્માનું લક્ષ કરતા થાય છે અને એ પરિણામ નિર્મળ પરિણામ છે, વિદરાગી પરિણામ છે. હવે આવા પરિણામો થયા જ કરે, થયા જ કરે, અને જેમ જેમ એ પોતાના સ્વરૂપમાં લીનતા કરતો જાય છે તેમ તેમ આવા પરિણામોમાં એને એકાગ્રતા થઈ છે, તેથી વધારે આનંદનો અનુભવ થાય છે. એટલે આવી દશા છે એ જ મોક્ષનો માર્ગ છે. સમ્યક દર્શન પ્રગટ કરવું એ જે રીતે પુરુષાર્થ માગે છે એ જ રીતે ચારિત્રનો પુરુષાર્થ પણ એમ જ છે. પોતાના સ્વરૂપને વિશે જ ચારિત્રનો પુરુષાર્થ છે. એટલે એમાં બહારની શરીરની ક્રિયાથી કાંઈ ચારિત્રનો પુરુષાર્થ આગળ વધારે થાય છે, વિશેષ થાય છે એવું નથી. કે જે સમ્યક દર્શનના નિર્મળ પરિણામ એક વખત થયા છે એ પછી શરીરની ક્રિયા બરાબર હોય તો થાય કે બરાબર રહે એમ નથી. કેમ કે શરીર પૂતગળ જુદું છે અને ભગવાન આત્મા એનાથી જુદો છે. આ નિર્મળ પરિણામ થયા એ આત્માના પરિણામ છે અને શરીરની ક્રિયા તે વખતે જે છે તે હોય છે અને એ વખતે પોતાના સ્વરૂપમાં નથી અને બહાર છે તો શુભભાવ પણ હોય છે, પણ એ બધું કંઈ નિર્મળ પરિણામ થવાનું કારણ નથી કે એનું ટકવાનું પણ કારણ નથી એમ ગુરુદેવનું સમજાવવું છે. શરીરની ક્રિયા બરાબર હોય તો દર્શન જ્ઞાન ચારિત્ર ટકે છે એમ છે નહીં. જુઓ, શરીરની ક્રિયા ન કરી શકે અને પોતાના દર્શન જ્ઞાન ચારિત્ર ધર્મો તો ટકી રહે. ત્યાં પૂતગળનો ઘાત તો થયો, શરીરની ક્રિયા બરાબર ન થઈ એટલે એ અપેક્ષાથી કહ્યું કે ત્યાં પૂતગળનો ઘાત તો થયો પણ પોતાના ધર્મોનો ઘાત ન થયો. કેમ કે જે જેમાં નથી એનો ઘાત કેવી રીતે થાય? આપણે પેલું ઉદાહરણ સમજ્યા છીએ કે દીવો ઘડાની અંદર રહ્યો છે અને ઘડો એનો નાશ થાય તો કાંઈ અંદર રહેલા દીવાનો નાશ ન થાય. એવી રીતે આ પૂતગળનો ઘાત થાય, શરીર આદિની ક્રિયામાં ગમે તે કાંઈ પણ થાય, તેથી કરીને ભગવાન આત્માના ધર્મોનો ઘાત ન થાય, એટલે કે દર્શન જ્ઞાન ચારિત્રનો નાશ ન થાય, એનો ઘાત ન થાય. એટલે સમજાવે છે ગુરુદેવ કે શરીરની ક્રિયા ન કરી શકે અને પોતાના દર્શન જ્ઞાન ચારિત્ર ધર્મો તો ટકી રહે. ત્યાં પૂતગળનો ઘાત તો થયો પણ પોતાના ધર્મોનો ઘાત ન થયો. વળી શરીરની ક્રિયા બહારમાં બરાબર હોય છતાં એ બહારની ક્રિયાથી મને લાભ છે એમ માને તેને પોતાના ધર્મોનો એટલે દર્શન જ્ઞાન ચારિત્રનો ઘાત થાય જ છે, કેમ કે માન્યતા ઊંધી કરી. શરીરની ક્રિયા બહારમાં બરાબર હોય અને બહારની ક્રિયાથી મને લાભ છે એમ પાછો માને, બહારની ક્રિયા ભલે બરાબર હોય તે છતાંય જે માન્યતા છે ને એ ઊંધી છે, ખોટી છે, કે બહારની ક્રિયાથી મને લાભ છે એટલે જળની ક્રિયાથી મને લાભ છે, જળની ક્રિયાથી આત્માને લાભ છે એવી ઊંધી માન્યતા છે તો એ મિથ્યાત્વ છે. અને એવું મિથ્યાત્વ થતાં ભલે શરીરની ક્રિયા બહારમાં બધી બરાબર હોય તો પણ આત્માના ધર્મોનો એમાં ઘાત થાય છે. મિથ્યાત્વને કારણે આત્માના ધર્મોનો દર્શન જ્ઞાન ચારિત્રનો ઘાત થાય છે. શરીરની ક્રિયા બધી બરાબર હોય, 28 મૂળ ગુણ સહિત નગ્ન દિગંબર બરાબર પાળતો હોય, પણ માન્યતા મિથ્યા છે, શ્રદ્ધા ખોટી છે, શ્રદ્ધા વિપરીત છે, એટલે કે એમ છે કે આ શરીરની ક્રિયા બરાબર હોય તો સમ્યક દર્શન થાય, આ શરીરની ક્રિયા બરાબર હોય તો ચારિત્ર થાય, આ બહારની બધી ચોખ્ખી ક્રિયા બરાબર છે એટલે મને ચારિત્ર થાય છે, ચારિત્ર મારું બરાબર છે, એવી કોઈ પણ પ્રકારે ઊંધી માન્યતા, વિપરીત માન્યતા. કેમ વિપરીત માન્યતા? કે પોતે ભગવાન આત્મા જુદો છે અને શરીર એ જળ છે એ એનાથી જુદું છે, એટલે જળ દ્વારા પોતાને હિત થાય, જળ દ્વારા પોતાને લાભ થાય એમ માનવું એ મિથ્યાત્વ છે. એટલે એવું મિથ્યાત્વ છે તો પછી એના સમ્યક્ત્વનો ઘાત થાય, એટલે કે આત્માના ધર્મો દર્શન જ્ઞાન ચારિત્રનો ઘાત થાય. ભલે બહારમાં ક્રિયા બધી બરાબર છે પણ માન્યતામાં ફેર છે, શ્રદ્ધામાં ફેર છે. દિનેશ્વર ભગવાનની વાણીમાંથી જેમ તત્વ પ્રકાશ્યું છે તેમ શ્રદ્ધા કરવાને બદલે વિપરીત શ્રદ્ધા કરવી કે બીજા અન્ય પદાર્થ દ્વારા આ જીવને લાભ થાય, આ જીવને ફાયદો થાય, તો એ માન્યતા મિથ્યાત્વ છે. એ માન્યતા દિનેશ્વર ભગવાનની વાણીમાંથી આવી નથી. દિનેશ્વર ભગવાનની વાણીમાં તો સ્પષ્ટ આવ્યું કે બધા દ્રવ્યો સ્વતંત્ર રીતે પોતે પરિણમે છે અને એક દ્રવ્ય બીજા દ્રવ્યને પરિણમાવતું નથી, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાર્ય કરતું નથી. દરેક દ્રવ્ય પોતે પોતાની અનંત પર્યાય સહિત જ છે. દ્રવ્ય અવિનાશી છે એટલે પોતાની અનંત પર્યાય સહિત એનું પરિણમન છે અને એવા પોતાના પરિણમનમાં બીજો કાંઈ એને હસ્તક્ષેપ કરે એ શક્ય નથી. એટલે પોતાના પરિણમન દ્વારા જે કંઈ થઈ રહ્યું છે એનો લાભ પોતાને મળે, બીજાને મળે નહીં. બીજાના પરિણમનનો લાભ એને ન મળે, બીજાના પરિણમનનો લાભ બીજાને મળે. એટલે દરેક જીવ પોતે પોતાના પરિણામોથી સહિત છે, દરેક દ્રવ્ય પોતે પોતાના પરિણામોથી સહિત છે. તો એકબીજાના પરિણામનો લાભ એકબીજાને મળે નહીં. એ પરિણામો થાય છે તો એના છ છ કારકો એના પોતાના છે, એટલે એ પરિણામ કરનારો પણ પોતે છે, પરિણામ જ્યાં થાય છે એ પણ પોતે છે, પરિણામ થવાનું સાધન પણ પોતે છે અને પરિણામનો લાભ પણ પોતાને થાય છે, એટલે સંપ્રદાન પણ પોતે છે. એ રીતે પરિણામ પોતાને કારણે છે અને પોતાના આધારે છે, આવું વસ્તુનું સ્વરૂપ છે. એટલે પોતાના પરિણામનો લાભ પોતાને હોય સંપ્રદાન, પણ અન્યના પરિણામનો લાભ પોતાને થાય નહીં. એટલે શરીરના પરિણામ જે થાય, શરીરની ક્રિયાઓ જે કંઈ થાય એનો લાભ આત્માને થાય નહીં, એ વાત અહીંયા ગુરુદેવે સમજાવી છે કે બહારમાં શરીરની કાયસ્વર્ગ અને ઉપવાસ આદિ ક્રિયા અને વાણીની ક્રિયા એવી ને એવી થતી હોય છતાં અજ્ઞાની વિપરીત દ્રષ્ટિ જીવને પોતાના ગુણોનો ઘાત ખાય જ છે. વિપરીત દ્રષ્ટિ છે માટે પોતાના ગુણોનો ઘાત થાય છે. બહારની ક્રિયા બરાબર શુદ્ધ છે તે છતાંય એ બહારની ક્રિયા, શરીરની ક્રિયા એના આત્માના ગુણોનો ઘાત થતો અટકાવી શકતી નથી. કેમ કે આત્માના ગુણોનો ઘાત તો એની વિપરીત શ્રદ્ધાને કારણે થાય છે, એનું વિભાવ ભાવે પરિણમન છે એવી ઊંધી માન્યતા છે. વિભાવ ભાવે થતા પરિણમનને એ ધર્મ માને છે એમ મિથ્યાત્વ છે. એટલે એ વિપરીત દ્રષ્ટિ જીવને એના દર્શન જ્ઞાન ચારિત્રનો ઘાત થાય છે. એ વખતે બહારમાં ગમે તેવી શુદ્ધ ક્રિયા હોય તે છતાં પણ મિથ્યાત્વને કારણે અજ્ઞાની પોતે પોતાના ધર્મોનો ઘાત કરે છે. આવી વાત છે. ગુરુદેવ કહે છે કે કોઈને આકરી લાગે પણ આ સત્ય વાત છે. બહારની પ્રવૃત્તિ જ દેખાય છે. આપણે બધા બહારની પ્રવૃત્તિ જ જોઈએ છીએ ને. બહારની પ્રવૃત્તિ જ દેખાય છતાં આનંદનો નાથ પ્રભુ આત્માની સ્વસન્મુખ પ્રતિથી જ્ઞાનને રમણતા વર્તતી હોય તો તેને પોતાના ધર્મોનો ઘાત થતો નથી. બહારમાં પ્રવૃત્તિ હોય, કૃપાળુદેવને બહારમાં પ્રવૃત્તિ હતી અને બીજા જોનારાને એમ લાગે કે બહારની પ્રવૃત્તિ છે, એની પ્રવૃત્તિ જ બધાને દેખાય. પણ અંતરમાં કૃપાળુદેવની દ્રષ્ટિ પોતાના સ્વરૂપ ઉપર જ રહેતી હતી. આત્માની સ્વસન્મુખ પ્રતિતિ જ્ઞાન અને રમણતા જેને વર્તે છે એ ધર્મી છે, એ જ્ઞાની છે અને એને પોતાના ધર્મોનો ઘાત થતો નથી. આથી આ સ્પષ્ટ થયું કે વ્રત, તપ, ભક્તિ આદિના વિકલ્પો તે આત્માના ધર્મો નથી. કેમ કે વ્રત, તપ આદિના અભાવમાં પણ આત્માના ધર્મોનો ઘાત થતો નથી. ચોથે ગુણસ્થાને અવિરત સમ્યક દ્રષ્ટિ છે એને એવા જ્ઞાન, દર્શન અને અંશે ચારિત્ર પ્રગટ થાય છે અને એ ધર્મોનો ઘાત થતો નથી. અને તેમના સદભાવમાં પણ આત્માના ધર્મોનો ઘાત થતો જોવામાં આવે છે. તેમના સદભાવમાં એટલે આ વ્રત, તપ આદિ એ છે, એ બધું છે, છતાં પણ જો મિથ્યાત્વ છે તો આત્માના ધર્મોનો ઘાત થાય છે. વાસ્તવમાં સ્વસ્વરૂપ શુદ્ધ ચિત્ત સ્વરૂપ પ્રભુ આત્માની અંતરદ્રષ્ટિ થતા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ થાય છે અને એ જ આત્માના ધર્મો છે. અને તેને બહારમાં શરીરની અને વ્રત આદિ રાગની, સુભાવની ક્રિયાની સાથે કોઈ સંબંધ નથી અને એની અપેક્ષા પણ નથી કે એ હોય તો આત્માના ધર્મો ટકી રહે, આત્માના ધર્મો થાય એમ એની અપેક્ષા પણ નથી. અહીંયા તો એક કોર ભગવાન આત્મા પોતે સ્વ અને બીજી કોર આખું ગામ, એટલે કે શરીર, મન, વાણી, ઇન્દ્રિય, શુભાશુભ, રાગ આદિ ભાવ બધા પર પદાર્થો, એ બધું પરદ્રવ્ય છે. એ પરદ્રવ્યમાં કહે છે કે આત્માનો સ્વભાવ નથી. એ બધા પરદ્રવ્યમાં આત્માનો સ્વભાવ નથી, તેથી પરનો ઘાત થતાં પોતાના સ્વભાવનો, જ્ઞાન આદિ ગુણોનો ઘાત થતો નથી. ઉદાહરણમાં આપણે સમજ્યા ને, જેમ ઘડાનો નાશ થતાં અંદર રહેલ દીવાનો નાશ થતો નથી, એવી રીતે આ મન, વાણી, શરીર એ બધું બહારમાં છે અને અંદરમાં ભગવાન આત્મા બિરાજી રહ્યો છે. તો આ શરીર, મન, વાણી, ઇન્દ્રિય આ બધું પરદ્રવ્ય છે, પરપદાર્થો છે, એનો ઘાત થતાં અંદર ભગવાન આત્માના ગુણોનો ઘાત થતો નથી. જેમ ઘડાનો નાશ થતાં દીવાનો નાશ થતો નથી, એવી રીતે. અને દીવાનો નાશ થતા, દીવાનો નાશ થતા ઘડાનો નાશ નથી થતો તેમ કહે છે કે આ ભગવાન આત્મા જ્ઞાન પ્રકાશનું બિંબ પ્રભુ ચૈતન્ય દીવો છે. તેના આશ્રયે દર્શન જ્ઞાન ચારિત્રની જે નિર્વિકલ્પ દશા થઈ તેનો શરીર આદિરૂપ ઘડાનો ઘાત થવા છતાં ઘાત થતો નથી તથા શરીરની ક્રિયાને રાગની ક્રિયા મારી છે એવી અજ્ઞાનમય માન્યતા વડે એના દર્શન જ્ઞાન ચારિત્ર ગુણોનો ઘાત થાય છે તેવે પ્રસંગે એ શરીર આદિની ક્રિયાનો ઘાત થાય જ છે એમ હોતું નથી. બંને વાત સાથે કહી દીધી. ઘડાનો નાશ થતા દીવાનો નાશ નથી થતો એટલે કે બાહ્યમાં આ શરીર મન વાણી ઇન્દ્રિય પરદ્રવ્ય એનો નાશ થતા આત્માના ધર્મોનો નાશ નથી થતો અને અંદરમાં રહેલો દીવો એનો નાશ થતા ઘડાનો નાશ થાય જ એમ નથી. ઘડો બરાબર હોય અંદર દીવાનો નાશ થાય તો એ રીતે આ ભગવાન આત્માના ધર્મોનો નાશ થાય તો એ વખતે આ શરીરની ક્રિયા વગેરે શુદ્ધ બરાબર જ હોય એનો નાશ ન પણ થાય. આત્માના ધર્મોનો નાશ થાય છતાં શરીર આદિની ક્રિયા બરાબર જ હોય એનો ઘાત ન પણ થાય. કેમ કે આત્માના ધર્મોનો ઘાત તો મિથ્યાત્વને કારણે છે, એને બહારની શરીરની ક્રિયા સાથે કાંઈ સંબંધ નથી. આ તો જૈન પરમેશ્વરે કહેલું કોઈ અચિંત્ય અલૌકિક તત્વ આચાર્ય ભગવાન જાહેર કરી રહ્યા છે અને ગુરુદેવ એનો વિસ્તાર કરી અને આપણને સમજાવી રહ્યા છે. આગળ 414માં પાના ઉપર કહે છે કે આ રીતે ન્યાયથી લોજિકથી સિદ્ધ કરે છે કે માટે એ રીતે દર્શન જ્ઞાન ચારિત્ર ઉદ્ગળ દ્રવ્યમાં નથી એમ સિદ્ધ થાય છે. ભલી સમજાવે છે કે એમ સિદ્ધ થયું એનું કારણ શું. તો કહે છે કે કારણ કે જો એમ ન હોય તો, એટલે કે દર્શન જ્ઞાન ચારિત્ર ઉદ્ગળમાં નથી એ વાત તો સિદ્ધ કરે છે પણ એને પાછું વધારે સ્પષ્ટ કરે છે કે ધારો કે એમ નથી તો શું થાય. જો દર્શન જ્ઞાન ચારિત્ર ઉદ્ગળમાં નથી એમ નથી, એટલે કે દર્શન જ્ઞાન ચારિત્ર ઉદ્ગળમાં છે તો પછી દર્શન જ્ઞાન ચારિત્રનો ઘાત થતાં પૂદગળ દ્રવ્યનો ઘાત થવો જોઈએ અને પૂદગળ દ્રવ્યનો ઘાત થતાં દર્શન જ્ઞાન ચારિત્રનો ઘાત પણ થવો જ જોઈએ, અવશ્ય થવો જોઈએ, એ અનિવાર્ય થાય. પણ એમ તો થતું નથી. એટલે જે સિદ્ધ થયું કે દર્શન જ્ઞાન ચારિત્ર પૂદગળમાં નથી એ જ બરાબર છે. જીવને જે રાગ દ્વેષ મોહના ભાવ ઉત્પન્ન થાય છે, તે પોતાના શુદ્ધ આનંદકંદ પ્રભુ આત્માના ભાનના અભાવથી, એટલે કે અજ્ઞાનથી ઉત્પન્ન થાય છે. એવા ભાવ થાય છે એનું મૂળ કારણ અજ્ઞાન છે. રાગ દ્વેષ મોહ પરદ્રવ્યથી ઉત્પન્ન થતા નથી. રાગ દ્વેષ મોહ એ બધું પરદ્રવ્ય છે કે પરદ્રવ્ય રૂપ છે અને એ ઉત્પન્ન થવાનું કારણ એનું પોતાનું છે. એને પરદ્રવ્ય રૂપ આપણે જયારે કહીએ છીએ એ તો આત્માથી ભિન્ન કરવા માટે, પણ વાસ્તવમાં તો એ પરદ્રવ્યથી પણ ઉત્પન્ન થતા નથી. રાગ દ્વેષ મોહ એ સ્વતંત્ર રીતે ઉત્પન્ન થાય છે, પોતાના સ્વદ્રવ્યથી પણ ઉત્પન્ન થતા નથી અને પરદ્રવ્યથી પણ ઉત્પન્ન થતા નથી, પણ એ સ્વતંત્ર રીતે અજ્ઞાન અવસ્થામાં ઉત્પન્ન થાય છે. કેમ કે પરદ્રવ્ય પોતાના સ્વભાવથી ભિન્ન છે, અર્થાંત પોતાના સ્વભાવો પરદ્રવ્યમાં છે નહીં. પોતે એટલે ભગવાન આત્મા. આ બીજું બધું પરદ્રવ્ય છે એ ભગવાન આત્માના સ્વભાવથી જુદું છે, પોતાના સ્વભાવ પરદ્રવ્યમાં છે નહીં, એટલે કે જ્ઞાન દર્શન ચારિત્ર એ પરદ્રવ્યમાં નથી. અને પોતાનું સ્વદ્રવ્ય તો સદાય શુદ્ધ ચૈતન્યમય વિતરાગ સ્વભાવમય છે. તો હવે એવા પોતાના સ્વદ્રવ્યને કારણે આ રાગદ્વેષના ભાવ, રાગદ્વેષ મોહના ભાવ ક્યાંથી ઉત્પન્ન થાય? અને પરદ્રવ્યને કારણે પણ એ ઉત્પન્ન થતા નથી, કેમ કે એ પરિણામ આત્માના છે, અજ્ઞાન અવસ્થામાં થતા આત્માના પરિણામ છે. એટલે અહીંયા કહે છે કે અહીં આ સિદ્ધ કરવું છે કે પરદ્રવ્યમાં પોતાના રાગ દ્વેષ મોહ નથી અને પરદ્રવ્યથી તેઓ ઉત્પન્ન થાય છે એમ પણ નથી. કોઈક ઠેકાણે શાસ્ત્રમાં એમ કહ્યું હોય કે એ પરદ્રવ્ય છે, તો ત્યાં એમ સમજાવવા માટે એમ કહ્યું હોય કે એ પોતાનો સ્વભાવ નથી, આત્માના ગુણોને કારણે નથી એમ કરી અને એને પરદ્રવ્ય કોઈક અપેક્ષાથી કહેવામાં આવ્યા હોય. પણ વાસ્તવમાં એ પરદ્રવ્યને કારણે ઉત્પન્ન થાય છે એમ નથી. પરદ્રવ્યના પરિણમન તો પોતાના જે છે તે જ પરિણમન છે. શરીરનું પરિણમન હોય કે બહારમાં રહેલા પદાર્થોનું, આ ધન લક્ષ્મી કાર કોમ્પ્યુટર એનું પરિણમન જે હોય, એ પરિણમન રાગ દ્વેષ મોહના ઉત્પત્તિનું કારણ થતું નથી. એ પદાર્થો તો પોતે જેમ પરિણમવું છે તેમ પોતે પરિણમે છે. એ જળ પદાર્થો જેમ પરિણમવું છે તેમ જ પરિણમે છે, અને બીજા જીવો પણ પોતે જેમ પરિણમવું છે તેમ પરિણમે છે. તો કોઈના પ્રત્યે રાગ થવો કે દ્વેષ થવો, એમાં એ પેલું બીજું દ્રવ્ય કે બીજો જીવ એ કાંઈ છે, એ કાંઈ કરે છે માટે થાય છે એમ નથી. આ જીવને રાગ થવો, દ્વેષ થવો કે મોહ થવો એ અજ્ઞાનને કારણે છે. એનો મૂળ સ્વભાવ, એનું મૂળ દ્રવ્ય તો શુદ્ધ છે, એટલે એમાં એવા કોઈ ગુણ પણ નથી કે જેથી રાગ દ્વેષ મોહ થાય. પણ છતાંય એને થાય છે તો એનું મૂળ કારણ તો એ છે કે એ અજ્ઞાન અવસ્થામાં એવા ભાવ કરે છે, રાગ દ્વેષ મોહના ભાવ કરે છે. પોતે જ્ઞાન સ્વભાવે થયો નથી, પોતાના સ્વરૂપને જાણતો નથી, એટલે એને રાગ દ્વેષ મોહના પરિણામ થાય છે. એટલે સમ્યક દ્રષ્ટિને એવા અજ્ઞાન રૂપ રાગ દ્વેષના પરિણામ થતા નથી, કેમ કે એનો મોહ તો નાશ પામ્યો છે, એનું મિથ્યાત્વ તો ગયું છે. એને જે રાગ દ્વેષ થાય છે, સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીને જે રાગ દ્વેષ થાય છે, એ તો પોતાના પુરુષાર્થની નબળાઈને કારણે, એટલે કે પોતાના સ્વરૂપને વિશે સ્થિરતા નથી એટલે અસ્થિરતાને કારણે એવા રાગ થાય છે, એની અહીંયા વાત નથી. અહીંયા તો મિથ્યા દ્રષ્ટિને અજ્ઞાનને કારણે એવા રાગ દ્વેષ મોહના પરિણામ થાય છે, એટલે એ રાગ દ્વેષની ઉત્પત્તિનું કારણ પરદ્રવ્ય પણ નથી અને પોતાનું ત્રિકાળી શુદ્ધ સ્વદ્રવ્ય પણ નથી, બેમાંથી કોઈ એનું કારણ નથી એમ અહીંયા સમજાવવું છે. અહીં આ સિદ્ધ કરવું છે કે પરદ્રવ્યમાં પોતાના રાગ દ્વેષ મોહ નથી અને પરદ્રવ્યથી તેઓ ઉત્પન્ન થાય છે એમ પણ નથી. પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વરૂપના ભાનના અભાવથી, એટલે કે અજ્ઞાન છે માટે, પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વરૂપનું ભાન નથી એટલે એ અજ્ઞાન અવસ્થામાં છે. જેણે પોતાનું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ જાણ્યું નથી, પોતે જગત આખાથી જુદો ભિન્ન છે, પોતે નિર્મળ છે, પોતે મોક્ષ સ્વરૂપ છે, એવા પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વરૂપને જેણે જાણ્યું નથી, એનું જેને ભાન નથી, એવા અજ્ઞાનીને અજ્ઞાન ભાવથી રાગ દ્વેષ મોહના ભાવો ઉત્પન્ન થાય છે. આવી વાત છે. આગળ કહે છે, શરીરની ક્રિયા અને શુભ વ્રત આદિના અનુષ્ઠાન ન થઈ શકે એમાં તો પૂતગળનો ઘાત થાય છે, તેથી કરીને કાંઈ આત્માના ધર્મોનો ઘાત થાય એમ છે નહીં, કેમ કે આત્મા અને પૂતગળ ભિન્ન ચીજ છે. જીવને જે સમ્યક જ્ઞાન ઉત્પન્ન થાય છે એ કાંઈ સાંભળવાથી, ઇન્દ્રિયોથી, ભાવ ઇન્દ્રિયથી કે શુભ રાગથી થાય છે એમ નથી. પરંતુ પોતાના સ્વસ્વરૂપના ચૈતન્ય ચિંતામણી પ્રભુ આત્માના આશ્રય દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ થાય છે. આ વાત કરી એટલે કોઈએ પ્રશ્ન પૂછ્યો કે સમ્યક જ્ઞાન મતિશ્રુત જ્ઞાનને તત્વાર સૂત્રમાં પરોક્ષ કહ્યું છે ને? ગુરુદેવ કહે છે કે હા કહ્યું છે, પણ એ તો અપેક્ષાથી વાત કરી છે. અંદર પ્રત્યક્ષપણાનો ભાવ ગૌણપણે રહ્યો જ છે. અંદર પ્રત્યક્ષપણાનો ભાવ ગૌણપણે રહ્યો જ છે. સમ્યક જ્ઞાન આત્માના લક્ષે ઉત્પન્ન થાય છે. અહીં કહે છે કે આત્મજ્ઞાન સમ્યક જ્ઞાન જે પ્રગટ થયું તેનો ઇન્દ્રિયના ઘાતથી કાંઈ ઘાત થતો નથી, તથા મન ઇન્દ્રિય બરાબર હોય એટલા માત્રથી આત્માનું જ્ઞાન પ્રગટ થાય છે એમ પણ નથી. લોકોને મને એવો ભ્રમ ઘૂસી ગયો છે, એવો ભ્રમ ઘર કરી ગયો છે કે શરીરની ક્રિયા અને વ્રત તપ આદિ શુભ રાગની ક્રિયાથી ધર્મ અને સંવર થાય છે, પણ ભાઈ એમ નથી. જો અહીંયા શું કહ્યું છે કે ઘટનો એટલે ઘડાનો નાશ થતા અંદર રહેલો પેલો દીપક ઘટ દીપક એનો નાશ થતો નથી, એવી રીતે ઇન્દ્રિયોનો અને વ્રત આદિની ક્રિયાનો ઘાત થતા કાંઈ અંતરંગ આત્માના દર્શન જ્ઞાન ચારિત્રનો નાશ થતો નથી. વળી વ્રત આદિની બાહ્ય ક્રિયાઓ એવી ને એવી હોવા છતાં અજ્ઞાનને કારણે દર્શન જ્ઞાન ચારિત્રનો ઘાત થતો હોય છે. જેમ ઘટ એવો ને એવો હોય છે છતાં, ઘડો એવો ને એવો હોય છે છતાં અંદરનો દીપક ઘટ દીપક એનો નાશ થાય છે. આગળ 415માં પાના ઉપર કહે છે કે ભાઈ વ્રત તપ ભક્તિ ઇત્યાદિના પરિણામ ઉદગળના પરિણામ છે, અને તેમાં આત્માના દર્શન જ્ઞાન ચારિત્રના ધર્મો સમાતા નથી. તેથી ઉદગળની ક્રિયાથી આત્માનો સ્વભાવ ઉત્પન્ન થાય એમ કદીએ બને નહીં. ઉદગળની ક્રિયાથી આત્માનો સ્વભાવ ઉત્પન્ન થાય એમ કદીએ બને નહીં. એવી ઉદગળની ક્રિયાથી પોતાના સ્વરૂપનો અનુભવ ક્યારેય થાય નહીં. વ્રત તપ ભક્તિ આ બધું જે છે, જે શરીરના લક્ષે જે કંઈ થઈ રહ્યું છે અથવા તો જે શરીરની ક્રિયાઓ છે, એવી વ્રત તપ ભક્તિની જે શરીરની ક્રિયાઓ છે એ ક્રિયાઓ દ્વારા સ્વરૂપનો અનુભવ થાય નહીં, સ્વભાવ ઉત્પન્ન થાય એમ ક્યારેય બને નહીં. બાહ્ય વ્રત તપની ક્રિયાથી આત્માનું ચારિત્ર પ્રગટે એમ કદીય નથી. કેમ કે બાહ્ય વ્રત તપ છે એ શરીરની અપેક્ષાએ છે, બાહ્ય વ્રત તપ છે એ શરીરની અપેક્ષાએ છે, એટલે એના દ્વારા આત્માનું ચારિત્ર પ્રગટે એમ કદીય બને નહીં. આત્માનું ચારિત્ર તો પોતાના સ્વરૂપને વિશે લીનતારૂપ ચારિત્ર છે. પોતાના સ્વરૂપમાં જાય, ત્યાં રહે, ત્યાં ઠરે એ ચારિત્ર, અને એવું ચારિત્ર હોય ત્યારે પછી બાહ્યમાં એને એવા વ્રત તપ હોય. પણ એમ નથી કે માત્ર બાહ્ય વ્રત તપ કરે અને એને એવું અંતરંગ ચારિત્ર પ્રગટ થઈ જાય, એમ તો બને નહીં. કેમ કે બાહ્ય વ્રત તપ છે એમાં શરીરની અપેક્ષા છે, એટલે એવી શરીરની ક્રિયાઓથી આત્માનું ચારિત્ર ક્યારેય પ્રગટે નહીં. આગળ કહે છે ટીકાની વાતને લીધી છે અહીંયા, આમ છે તેથી જે કોઈ જેટલા જીવના ગુણો છે તે બધાય પરદ્રવ્યોમાં નથી. અમે સમ્યક પ્રકારે દેખીએ છીએ, માનીએ છીએ. શું કે આ જેટલા ગુણો જીવના છે કોઈ ગુણ પરદ્રવ્યમાં નથી. કોઈ કેટલા જીવના ગુણો છે તે બધાય ગુણો પરદ્રવ્યમાં નથી. અમે એમ સમ્યક પ્રકારે દેખીએ છીએ, માનીએ છીએ. કારણ કે જો એમ ન હોય તો અહીં પણ જીવના ગુણોનો ઘાત થતાં પૂતગલ દ્રવ્યોનો ઘાત થાય, અને પૂતગલ દ્રવ્યોનો ઘાત થતાં જીવના ગુણોનો ઘાત અનિવાર્ય થાય. એટલે આ રીતે સિદ્ધ થયું કે જીવના કોઈ ગુણો પૂતગલ દ્રવ્યમાં નથી. ગુરુદેવ સમજાવે છે કે પૂતગલનો ઘાત થતાં જીવના ગુણોનો ઘાત થતો નથી, અને જીવના ગુણોનો ઘાત થતાં પૂતગલનો ઘાત થતો નથી. આમ છે તેથી જે કોઈ જેટલા જીવના ગુણો છે તે બધાય પરદ્રવ્યોમાં નથી. શું કહ્યું? કે આત્મામાં અનંત જ્ઞાન, દર્શન, સુખ, આનંદ, શાંતિ, સ્વચ્છતા, પ્રભુતા ઇત્યાદિ અનંત શક્તિઓ ગુણો છે, તે બધા પરદ્રવ્યોમાં નથી. આ શરીર, મન, વાણી, ઇન્દ્રિય અને વ્રત આદિના વિકલ્પો, એમાં જીવના કોઈ ગુણો નથી. જો એમ ન હોય તો એકનો ઘાત થતાં બીજાનો ઘાત અનિવાર્ય થાય, બીજાનો ઘાત થવો જ જોઈએ, પણ એમ થતું નથી. આગળ છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે પોતાના કોઈ ગુણો પરદ્રવ્યમાં નથી. આ ટૂંકા શબ્દોમાં ઘણું બધું ભરી દીધું છે. આચાર્ય ભગવાન એમ કહે છે કે વિતરાગ જીન સ્વરૂપ પ્રભુ અમારો આત્મા છે. વિતરાગ જીન સ્વરૂપ પ્રભુ અમારો આત્મા છે. તેના આશ્રયે જે નિર્મળ સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર ગુણો અમને પ્રગટ થયા છે, તે પરદ્રવ્યમાં અર્થાંત વ્રત આદિરૂપ વ્યવહાર રત્નત્રયમાં છે જ નહીં, એમ સમ્યક પ્રકારે અમે દેખીએ છીએ, માનીએ છીએ. આ તો જૈન પરમેશ્વરની વાણીમાંથી આવેલી વાત છે, અને દિગંબર સંતોએ એને અહીંયા ખુલ્લી કરી છે, સ્પષ્ટ કરી છે, ગુરુદેવે સમજાવી છે. આગળ 416 પાના ઉપર ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે આત્મા અનંત ગુણનો પિંડ પ્રભુ છે. એના કોઈ ગુણ પરદ્રવ્યમાં એટલે દેહ આદિ અને રાગ આદિમાં નથી. આ ઉપવાસ, બ્રહ્મચર્ય આદિ દેહની ક્રિયામાં અને વ્રત, તપ આદિ રાગની ક્રિયામાં ભગવાન આત્માના કોઈ ગુણો નથી. તો પછી દેહ આદિ અને વ્રત આદિ સાધન વડે આત્માના ગુણ પ્રગટે એ કઈ રીતે શક્ય છે? દેહ આદિ અને વ્રત આદિ સાધન વડે આત્માના ગુણ કેમ પ્રગટે? વ્યવહાર કરતા કરતા નિશ્ચય કેમ પ્રગટે, એટલે કે ન પ્રગટે? એ બધા વ્યવહારના ભાવ તો ભવના ભાવ છે. એના દ્વારા તો કર્મનો બંધ થાય છે, ભાવ બંધ થાય છે, અને પછી ભવના ભ્રમણ થાય છે. એનાથી ભવ મળે છે, ભવનો અંત થતો નથી. અને એમાં નવીન પણ શું છે? એવા શુભ ભાવ તો એ અનાદિથી કરતો આવ્યો છે. એ તો અનંત કાળથી એવા શુભ ભાવ તો પ્રભુ તું કરતો જ આવ્યો છે, એમાં તું નવું શું કરી રહ્યો છે? એ ક્રિયાના વિકલ્પો તારા ભવના અંતનો ઉપાય નથી. સંતો, જ્ઞાની પુરુષો કહે છે કે આત્માના ગુણો પરદ્રવ્યમાં છે જ નહીં, એટલે આ બધા શુભ ભાવ અને આ વ્રત તપ આદિ સાધન એ આત્માના ગુણો નથી, આત્માના ગુણોને પ્રગટ પણ કરી શકે નહીં. અર્થાંત આત્માના ગુણો આત્મામાં જ છે, માટે આત્મામાં લક્ષ કર. આખો પુરુષાર્થ આત્માનો પુરુષાર્થ આત્મામાં જ થાય, બહારમાં થાય નહીં. આટલી ટૂંકી ને ટચ વાતને સમજી લેવાની જરૂર છે. આત્માનો પુરુષાર્થ આત્મામાં થાય, આત્માના લક્ષે થાય. એ વખતે બાહ્યમાં જે કંઈ થઈ રહ્યું હોય એને ઉપચારથી નિમિત્ત કહેવામાં આવે, અથવા તો સહકારી કારણ કહેવામાં આવે, એ બધો વ્યવહાર છે. એ બધો વ્યવહાર છે, પણ એના દ્વારા કંઈ આત્મામાં પુરુષાર્થ થાય છે એમ બિલકુલ નથી. માટે આત્મામાં લક્ષ કર, તેથી તને આત્માના ગુણોની એટલે દર્શન, જ્ઞાન, ચારિત્રની પ્રાપ્તિ થશે. જે અંદરમાં ભર્યું પડ્યું છે એનું લક્ષ કરીશ તો એનો અનુભવ થશે. એ સિવાય બીજી કોઈ ધર્મ કરવાની રીત નથી. આ ઉપરથી અહીંયા પ્રશ્ન કર્યો કે જો આમ છે તો સમ્યક દ્રષ્ટિને રાગ થાય છે તો રાગ કયા કારણે થાય છે? આ પ્રશ્ન આચાર્ય ભગવાને કર્યો અને એનો ઉત્તર આચાર્ય ભગવાને આપ્યો કે કોઈ પણ કારણે થતો નથી. જો આમ છે તો સમ્યક દ્રષ્ટિને રાગ કયા કારણે થાય છે એવો આચાર્ય ભગવાને સ્પષ્ટતા કરાવવા માટે પ્રશ્ન કર્યો અને એનો ઉત્તર પણ આપ્યો કે કોઈ પણ કારણે થતો નથી. ફરી આગળ બીજો પ્રશ્ન કર્યો કે તો પછી રાગની કઈ ખાણ છે, રાગ શેમાંથી ઉત્પન્ન થાય છે? અને તેનો ઉત્તર આપ્યો 470 પાના ઉપર કે રાગ દ્વેષ મોહ જીવના જ અજ્ઞાનમય પરિણામ છે, અર્થાંત જીવનું અજ્ઞાન જ રાગાદિક ઉપજવાની ખાણ છે. જીવનું અજ્ઞાન જ રાગાદિક ઉપજવાની ખાણ છે. હવે આ વાતને ગુરુદેવ સમજાવે છે. જુઓ, શિષ્ય પ્રશ્ન કરે છે એમ કે પરમા આત્માના ગુણ નથી, પરમા આત્માના અવગુણ નથી, તો પછી સમ્યક દ્રષ્ટિને વિષયોમાં રાગ કયા કારણે થાય છે? તો કહે છે, સાંભળ, જ્ઞાનીને કોઈ પરના કારણે રાગ થતો નથી. જ્ઞાનીને પાંચ ઇન્દ્રિયના વિષયમાં લક્ષ જાય ત્યારે કિંચિત રાગ થાય છે, પણ તેને રાગ કહેતા નથી, કેમ કે જ્ઞાનીને મિથ્યાત્વ ગયું છે. જ્ઞાનીને મિથ્યાત્વ સંબંધીનો રાગ થાય એમ થતું નથી, એટલે એને રાગ કહેતા નથી, કેમ કે એને તો મિથ્યાત્વ ગયું છે. મિથ્યાત્વ સંબંધીનો રાગ થાય તેને જ અહીંયા તો રાગ કહેવામાં આવ્યો છે. જે જ્ઞાનીને જે અલ્પરાગ થાય છે એની જે દશા છે એ પ્રમાણે એને જે રાગ થાય છે, દાખલા તરીકે ચોથા ગુણસ્થાને છે તો એને અનંતાનુબંધી કસાય ગયા છે, એટલે ક્રોધ માન માયા લોભ અનંતાનુબંધીના ગયા છે, પણ હજી બીજા ત્રણ કસાયો પડ્યા છે, એટલે એ જાતના એવા એને રાગ થાય. પાંચમા ગુણસ્થાને છે તો એને બે કસાય પડ્યા છે તો એ પ્રમાણે એને રાગ થાય. અને સાતમા છઠ્ઠે ગુણસ્થાને છે તો છઠ્ઠે ગુણસ્થાને, સાતમેથી છઠ્ઠે આવ્યો છે ત્યારે, સાતમે તો પોતાના સ્વરૂપને વિશે છે, ધ્યાનમાં છે, પણ છઠ્ઠે આવ્યો છે ત્યારે એને પણ એવા રાગ થાય છે, તો એને માત્ર સંજ્વલન કસાય બાકી પડ્યો છે તો એવા અતિ અલ્પ રાગ થાય છે. એટલે ભૂમિકા અનુસાર જે રાગ થાય છે એમાં મિથ્યાત્વ નથી. એટલે હવે એમને એ અનંત અનુબંધ કરાવનારા એવા પરિણામ થતા નથી, એટલે એને ગૌણ કરી અને એમ કહેવામાં આવે છે, જે રાગ થાય છે એને ગૌણ કરીને એમ કહેવામાં આવે છે કે જ્ઞાનીને સમ્યક દ્રષ્ટિને રાગ થતો નથી. એમને જે રાગ છે એ તો હજી ચારિત્રમાં ખામી છે એટલે રાગ છે, હજી પોતાના સ્વરૂપને વિશે સ્થિરતા નથી એટલે અસ્થિરતાનો રાગ છે એમ કહેવામાં આવ્યું છે. એટલે અહીંયા જે રાગની વાત લીધી છે એ તો મિથ્યાત્વ સંબંધીના રાગની વાત લીધી છે. એટલે અહીંયા કહે છે કે મિથ્યાત્વ સંબંધીનો રાગ થાય તેને જ રાગ કહેવામાં આવે છે. પોતાની ચૈતન્ય સત્તાને ભૂલીને, પોતાનું ચૈતન્ય સ્વરૂપ છે એને ભૂલીને, પરને પોતાનું માને, પરથી એટલે વ્રત આદિથી પોતાનું હિત થવું માને, એવા મિથ્યાદ્રષ્ટિને રાગ દ્વેષ ઉત્પન્ન થાય છે. જ્ઞાનીને એમ થતું નથી, જ્ઞાનીને એવી રીતે રાગ દ્વેષ થતા નથી. તો પછી રાગ કઈ રીતે ઉત્પન્ન થાય છે, એટલે કે રાગની કઈ ખાણ છે? ગુરુદેવ કહે છે કે સાંભળ ભાઈ, રાગ દ્વેષ મોહ એ જીવના જ અજ્ઞાનમય પરિણામ છે, અર્થાંત જીવનું સ્વસ્વરૂપ સંબંધી અજ્ઞાન જ રાગ આદિ ઉપજવાની ખાણ છે. પોતાના સ્વરૂપને નથી જાણતો એવું અજ્ઞાન જ રાગ ઉત્પન્ન થવાનું કારણ છે. સ્વસ્વરૂપ સંબંધીનું અજ્ઞાન, બીજું બધું જ્ઞાન ગમે તેટલું હોય, આ જગતના બધા જ્ઞાન છે એને તો જ્ઞાન કહેતા જ નથી, એને માહિતી કહીએ છીએ. અરે દ્રવ્ય શ્રુતનો આ અભ્યાસ કરે, પંડિતાઈ કરે, મોટી શાસ્ત્રોના અર્થ કરે, એને પણ જ્ઞાન કહેતા નથી. સ્વસ્વરૂપ સંબંધીનું જ્ઞાન છે એને જ જ્ઞાન કહીએ, અને એ જ્ઞાન સ્વરૂપના અનુભવ સહિત જ હોય. એટલે જીવનું સ્વસ્વરૂપ સંબંધીનું જે અજ્ઞાન છે એ જ રાગ ઉત્પન્ન થવાનું કારણ છે, એ જ રાગાદિક ઉપજની ખાણ છે. આવી વાત છે. રાગ પરદ્રવ્યથી પણ થતો નથી, સ્વદ્રવ્યથી પણ થતો નથી. રાગ પરદ્રવ્યથી પણ નહીં અને સ્વદ્રવ્યથી પણ નહીં, પણ પોતાનો અજ્ઞાન ભાવ જ રાગની ખાણ છે. પોતાના અજ્ઞાન ભાવને કારણે જ રાગ ઉત્પન્ન થાય છે. માટે તે રાગ દ્વેષ મોહ વિષયોમાં નથી, કારણ કે વિષયો પરદ્રવ્ય છે, અને સમ્યક દ્રષ્ટિમાં પણ નથી, કારણ કે તેને અજ્ઞાનનો અભાવ છે. સમ્યક દ્રષ્ટિને અજ્ઞાનનો અભાવ છે, એટલે કે એને તો જ્ઞાન છે, સ્વરૂપનું જ્ઞાન છે, ભાન છે. આ રીતે રાગ દ્વેષ મોહ વિષયોમાં નહીં હોવાથી અને સમ્યક દ્રષ્ટિને પણ નહીં હોવાથી તેઓ છે જ નહીં, એ રાગ દ્વેષ કંઈ છે જ નહીં. આ પરમાર્થે કહ્યું, પરમાર્થે આ વાત કહી, પણ એ બેસવું બહુ કઠણ પડે કે રાગ દ્વેષ છે જ નહીં. રાગ દ્વેષ દેખાય છે, ના થતા દેખાય છે ને, પણ એ તો પરમાર્થે કહ્યું કે રાગ દ્વેષ ખરેખર નથી, રાગ દ્વેષનું ખરેખર પરમાર્થે અસ્તિત્વ નથી, કેમ કે જ્ઞાનીને પણ નથી અને પરદ્રવ્યમાં પણ નથી. તો રાગ દ્વેષ છે એ શું છે? તો કે રાગ દ્વેષ તો અજ્ઞાનને કારણે અજ્ઞાનીને થતા ભાવ છે, એના પરિણામ છે. અજ્ઞાન અવસ્થા એ કંઈ શાશ્વત અવસ્થા તો છે નહીં, જીવની અવસ્થા તો જ્ઞાન અવસ્થા જ છે. પણ એ સ્વને ભૂલી ગયો છે, એ સ્વને ભૂલી ગયો છે, પોતાના જ્ઞાન સ્વભાવને એણે જોયો, જાણ્યો, અનુભવ્યો નથી, એટલે એ પર્યાયમાં અજ્ઞાન પણ વર્તે છે. પોતે તો જ્ઞાન સ્વરૂપ જ છે, દ્રવ્ય અપેક્ષાએ તો ભગવાન આત્મા પોતે ત્રિકાળ જ્ઞાન સ્વરૂપ જ છે, પણ એનું લક્ષ એના તરફ થયું નથી, એટલે ક્ષણિક પર્યાયમાં એ અજ્ઞાનપણું છે. પોતાના સ્વરૂપનું લક્ષ થતા, પોતાના સ્વરૂપનું ભાન થતા, એનો અનુભવ થતા એ અજ્ઞાન ચાલ્યું જાય છે. અનાદિનું જે અજ્ઞાન ચાલ્યું આવે છે, અનાદિનું જે મિથ્યાત્વ છે, તે એક સમયમાં ચાલ્યું જાય છે. સ્વરૂપની દ્રષ્ટિ થતા, સ્વરૂપનો અનુભવ થતા, પોતાનું સાચું સ્વરૂપ અનુભવમાં આવતા, પોતે આ બધા જગતના પદાર્થોથી જુદો છે, આ જગતના પદાર્થોનું લક્ષ કરતા થતા જે શુભ કે અશુભ ભાવ છે એનાથી પણ પોતે જુદો છે. અરે આ એક સમયની પર્યાય, નિર્મળ પર્યાય, એનાથી પણ પોતે જુદો ભગવાન આત્મા ત્રિકાળ નાયક છે, આવો એને અનુભવ થાય છે, પછી આખી દ્રષ્ટિ બદલાઈ જાય છે. એટલે વાસ્તવમાં જોવા જઈએ તો આ રાગ દ્વેષ મોહના જે પરિણામ થાય છે એ કોઈ કાયમી વસ્તુ નથી. એ જેને પણ થાય છે એને એ ક્ષણિક છે. ક્ષણિક એ સંબંધી કહીએ છીએ કે એ જ્યારે થાય છે ત્યારે એ અજ્ઞાન અવસ્થામાં, અને અજ્ઞાન અવસ્થા છે, અજ્ઞાન કંઈ એનું સ્વરૂપ નથી. જીવનું સ્વરૂપ શું છે? એના જેવા ગુણો છે એવું એનું સ્વરૂપ છે. અને અવસ્થા શું છે? અવસ્થા તો ક્ષણિક છે. એ અજ્ઞાન અવસ્થા છે તો એ ક્ષણિક અવસ્થા છે, એ ચાલી જાય અને જ્ઞાન અવસ્થા પ્રગટ થાય છે. એટલે એ જે છે તે અવસ્થામાં છે, મૂળ દ્રવ્યમાં, મૂળ સ્વરૂપમાં કાંઈ અજ્ઞાન નથી. તો એ વાત સમજવાની છે અહીંયા. એટલે પરમાર્થે એમ કહ્યું કે આ રાગ દ્વેષ મોહ એ કોઈ ચીજ નથી, એ કોઈ વસ્તુ નથી, એ છે જ નહીં. પરમાર્થે એમ કહ્યું, કેમકે જીવ તો ત્રિકાળ જ્ઞાયક છે. દ્રવ્યનો વિચાર કરીએ, દ્રવ્ય દ્રષ્ટિથી વિચાર કરીએ, એ જ સત્ય દ્રષ્ટિ છે, એ જ પરમાર્થ છે. તો જીવમાં તો રાગ દ્વેષ નથી અને આ બધા પૂતગળમાં પણ રાગ દ્વેષ નથી. એટલે રાગ દ્વેષ છે જ નહીં. તો રાગ દ્વેષ આપણને દેખાય છે તે શું છે? તો પર્યાયમાં છે, જીવની પર્યાયમાં છે. પણ કયા જીવની પર્યાયમાં છે? કે જે અજ્ઞાન ભાવે પરિણમે છે એવા જીવની પર્યાયમાં છે. પણ જીવ અજ્ઞાન ભાવે પરિણમે છે એ દશા કઈ શાશ્વત નથી, એ કાયમી દશા નથી, એ હંમેશ ટકીને રહે એવી દશા નથી. ભલે અનંત કાળથી એ ભટકે છે, અજ્ઞાન અવસ્થામાં છે, છતાં પણ એ અજ્ઞાન અવસ્થા એ કાયમી અવસ્થા નથી, એ શાશ્વત રહી શકે એવી અવસ્થા નથી. એ અજ્ઞાન તો જાય જાય ને જાય છે. જ્ઞાન અવસ્થા છે એ શાશ્વત રહે એવી અવસ્થા છે. જ્ઞાન અવસ્થા એટલે સિદ્ધની દશા થઈ એ જ્ઞાન અવસ્થા છે એ શાશ્વત ટકીને રહે છે. એ જ્ઞાન અવસ્થા છે એ સ્વરૂપના આશ્રયે પ્રગટ થયેલી અવસ્થા, એને બીજા કોઈની અપેક્ષા નથી, માટે એ શાશ્વત કાયમ હંમેશ માટે ટકીને રહેતી અવસ્થા છે. જગતમાં બીજી કોઈ પણ અવસ્થા એવી નથી કે જે હંમેશ એક સરખી કાયમ ટકીને રહી શકે. આ એકમાત્ર અવસ્થા છે, સિદ્ધની અવસ્થા છે, તે જ હંમેશ કાયમ માટે એવી ને એવી શાશ્વત ટકીને રહે છે. બીજી કોઈ અવસ્થા એવી નથી કે જે કાયમ હંમેશ રહી શકે. તો આ અવસ્થા, અજ્ઞાન અવસ્થા કે જેમાં એને રાગ દ્વેષ મોહના પરિણામ થાય છે, એ અવસ્થા એ ક્ષણિક છે, એ કોઈ ચીજ નથી, એ કોઈ વસ્તુ નથી, એ કોઈ દ્રવ્ય નથી, એ કોઈ દ્રવ્યને કારણે નથી, એટલે પરદ્રવ્યમાં પણ નથી અને આ શુદ્ધ ત્રિકાળી ભગવાન આત્મામાં પણ નથી. એટલે એમ કહ્યું કે પરમાર્થે એ છે જ નહીં. બહુ સરસ વાત કરી દીધી છે, બહુ અદભુત વાત કરી દીધી છે. એના ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે પરમાર્થે શું છે. પરમાર્થે ભગવાન આત્મા ત્રિકાળ નાયક શુદ્ધ જ છે. અને એ શુદ્ધતા છે એ અનાદિથી એવી ને એવી ટકીને રહી છે. એ શુદ્ધ પરિણમન અંદરમાં એવું ને એવું ચાલી રહ્યું છે, પણ આ જીવ એનું લક્ષ્ય કરતો નથી. લક્ષ્ય કરતો નથી એટલે એને એ જણાતું નથી. જેને એ જણાયું છે એ પછી એને પર્યાયમાં પ્રગટ કરવાનો પુરુષાર્થ કરે છે. એક વખત જેને એવો અનુભવ થાય છે પછી એ હંમેશને માટે પોતાના સ્વરૂપમાંથી આવતા સુખ ને આનંદને સ્થાયી કરવા માટે પુરુષાર્થ કરે છે. એટલે કે પોતાના સ્વરૂપને વિશે એ સ્થિરતાનો પુરુષાર્થ કરે છે અને એમ કરતા એને કેવળ જ્ઞાન થાય છે અને પછી એ સિદ્ધ દશાને પ્રાપ્ત કરે છે. અને એ સિદ્ધ દશામાં પોતાનું પૂર્ણ શુદ્ધ સ્વરૂપ એવું ને એવું જ રહે છે, એવું ને એવું અનુભવાય છે, કે એવી એ દશા છે, એવી એ પર્યાય છે. એટલે જગતમાં બીજી કોઈ પર્યાય નથી કે જે શાશ્વત હોય, કાયમ હોય, એવી ને એવી એક સરખી ટકીને રહેતી હોય. એક જ પર્યાય છે, સિદ્ધની પર્યાય છે, કે જે અનંતા અનંત કાળ સુધી શાશ્વત ટકીને રહે એવી એ પર્યાય છે. એટલે એ મૂળ સ્વરૂપના આશ્રય છે માટે. તો એ રીતે વિચાર કરીએ તો આ અજ્ઞાન અવસ્થા જે ક્ષણિક છે, તો એના કારણે જે રાગ અને દ્વેષ ને મોહ થાય છે એ પણ ક્ષણિક જ છે. જેમ અજ્ઞાન અવસ્થા ચાલી જાય છે એવી રીતે એ પણ ચાલ્યા જાય એવા જ છે. એટલે પરમાર્થે એને કોઈ ચીજ નથી, કોઈ વસ્તુ નથી, એ છે જ નહીં એમ કહી દીધું. ઘણી સ્પષ્ટતા કરી દીધી પ્રભુ. રાગ દ્વેષ મોહ કઈ ચીજ નથી. પોતાની ભૂલને કારણે, પોતાના અજ્ઞાનને કારણે. ભૂલ શું છે? પોતાના સ્વરૂપનું લક્ષ્ય નથી કર્યું, પોતાના સ્વરૂપને જાણ્યું નથી, એ મોટામાં મોટી ભૂલ છે. પોતાના સ્વરૂપથી એ અજ્ઞાત રહ્યો છે, એનું જ્ઞાન કર્યું નથી, એ મોટામાં મોટી ભૂલ છે. અને એ ભૂલને કારણે એને અજ્ઞાન છે અને એટલે આ રાગ દ્વેષ મોહના ભાવ છે. કોઈકે એમ કહ્યું કે બહુ કઠણ પડે આ. ગુરુદેવ તો કહે છે કે એમાં કઠણ શું છે, સમજે તો એમાં શું ન સમજાય. આમાં ન સમજાય એવું તો કાંઈ છે નહીં. સમજણનો પિંડ પ્રભુ પોતે એને કેમ ન સમજાય? સમજવા ધારે તો સમજાય. નિવૃત્તિ લઈ એને સમજવું પડે. નિવૃત્તિ એટલે બીજે બધેથી એને નિવૃત્તિ લેવી પડે. બારમાં એ ભટકી રહ્યો છે ને, આમ ધંધા વેપારમાંથી નિવૃત્તિ એમ નહીં, પણ એના વિકલ્પો જાત જાતના થાય છે ને, હું આમ કરું આમ કરું આમ કરું, પરની સેવા કરું, એવા બધા વિકલ્પોમાં એ રહ્યો છે. અને આમ નિવૃત્ત થયો હોય, ઉંમર પ્રમાણે એ જોબ છોડી દીધી હોય, પણ કે હવે હું સેવા કરું છું. કોની સેવા ભાઈ? એટલે ક્યાંક ને ક્યાંક એ પોતે પોતાના માન કસાય પોસાય એવી પ્રવૃત્તિ કરે છે. એમાં માન ન પોસાતું હોય તો એ કરે નહીં. એટલે એમાંથી રોકાઈ રહ્યો છે ને, એટલે એને નિવૃત્તિ નથી. એટલે નિવૃત્તિ નથી. એટલે ગુરુદેવ કહે છે કે એવી નિવૃત્તિ લેવી પડે તો થાય, તો સમજાય. આગળ 418માં પાના ઉપર અહીંયા કહે છે કે હા, પણ જ્ઞાનીને પણ રાગ તો થતો દેખાય છે, એનું શું? ગુરુદેવ પાછું ફરીથી સમજાવે છે, અરે પ્રભુ તને ખબર નથી ભાઈ, જ્ઞાનીને રાગ દ્વેષ છે જ નહીં. કેમ કે રાગ દ્વેષ તો અજ્ઞાનથી ઉત્પન્ન થાય છે, અને જ્ઞાની તો જ્ઞાની છે, એને અજ્ઞાન છે જ નહીં. અજ્ઞાનને કારણે રાગ દ્વેષ થાય છે. એ રાગ દ્વેષ છે તે અજ્ઞાનની ઓલાદ છે, અને જ્ઞાનીને અજ્ઞાન નથી. જેને સોનું લક્ષ થયું નથી એવા અજ્ઞાની જીવને, જેમાં પોતાના ગુણ નથી એવા પરદ્રવ્યોનું લક્ષ કરવાથી અજ્ઞાનના કારણે રાગ દ્વેષ ઉત્પન્ન થાય છે. વાસ્તવમાં સ્વદ્રવ્યથી રાગ દ્વેષ ઉત્પન્ન નથી થતા, પરદ્રવ્યથી પણ ઉત્પન્ન નથી થતા, પણ અજ્ઞાન ભાવથી રાગ દ્વેષ ઉત્પન્ન થાય છે. મિથ્યાત્વને કારણે રાગ દ્વેષ છે. પરથી અને શુભભાવથી મને લાભ છે, અને તે એટલે પર અને એ શુભભાવ એ મારું કર્તવ્ય છે, એ મને હિતકારી છે, એ ઈષ્ટ છે, એવા અજ્ઞાન ભાવથી રાગ દ્વેષ ઉત્પન્ન થાય છે. પર દ્રવ્યમાં રાગ દ્વેષ નથી, પરમા તારા ગુણ નથી અને અવગુણ પણ નથી, પરંતુ શુદ્ધ ચિદાનંદ ચૈતન્ય ચમત્કાર નિજ આત્માને ભૂલીને વિકારને પોતાનું સ્વ માને છે, તે મહાવિપરીતતા અને અજ્ઞાન છે, અને તે અજ્ઞાનથી જ રાગ દ્વેષ ઉત્પન્ન થાય છે. સંતો કહે છે, અમારા કોઈ ગુણ અમે પરદ્રવ્યમાં દેખતા નથી તો અમને રાગ દ્વેષ કેમ ઉત્પન્ન થાય? બહુ સરસ વાત કરી છે. આગળ કહે છે ત્રીજા પેરેગ્રાફમાં, ત્રિકાળી ધ્રુવ આનંદ કંદ પ્રભુ પોતે, એવા પોતાનું લક્ષ છોડીને એક સમયની પર્યાય જેવડો પોતાને માને તે અજ્ઞાન છે. શું અજ્ઞાન છે? પોતે ભગવાન આત્મા ત્રિકાળી જ્ઞાયક છે, ધ્રુવ છે, આનંદ શાંતિ સુખનો સાગર છે, એને ભૂલીને એનું લક્ષ્ય છોડીને એક સમયની પર્યાય જેવડો પોતાને માને, એટલે વર્તમાન પર્યાય મનુષ્યની છે, અને જે કંઈ નામ છે રમેશ નામ છે તો એ એમ માને કે હું રમેશ છું, તો આ અજ્ઞાન છે. અને એ અજ્ઞાન જ રાગ દ્વેષની ખાણ છે. પરદ્રવ્ય નહીં, સ્વદ્રવ્ય પણ નહીં, પણ અજ્ઞાન છે એ જ રાગ દ્વેષની ખાણ છે. પર્યાય બુદ્ધિ જ રાગ દ્વેષની ખાણ છે. દ્રવ્ય દ્રષ્ટિ કરે તો જ્ઞાન પ્રગટ થાય, દ્રવ્યના સ્વરૂપને જાણે તો એને ભાન થાય કે પોતાનું દ્રવ્ય કેવું છે, પોતાના સ્વરૂપનું મહાત્મ આવે અને સાચો પુરુષાર્થ ઉપડે તો સ્વરૂપનો અનુભવ થાય. પણ પર્યાયમાં ને પર્યાયમાં જ રોકાઈ રહ્યો છે. બહારમાં પર્યાયમાં જે કંઈ થઈ રહ્યું છે એને જ માત્ર જુએ છે, પણ પર્યાયની સાથે રહેલું દ્રવ્ય એને એ જુતો નથી. કોઈ પણ પરપદાર્થને જુએ છે તો એ એની પર્યાયને જુએ છે કે આ કાર છે, પણ એ એમ નથી જોતો કે એ પૂતગળ છે. એ કાર છે એ પર્યાય છે, અને એ સ્કંદ છે, અને એ પૂતગળ પરમાણુઓનો સ્કંદ છે, તો ત્યાં દ્રવ્ય છે તે પૂતગળ પરમાણુ છે. એટલે દ્રવ્ય તરફ જો એ લક્ષ કરે તો એને ખ્યાલ આવે કે આમાં કાંઈ રંજિત થવા જેવું નથી, આ પરમાણુઓ ભેગા થયા છે તો છૂટા પણ પડી જશે, આ પર્યાય છે, મૂળ દ્રવ્ય છે, એનું મૂળ દ્રવ્ય છે, એનું શુદ્ધ પરિણમન એમને એમ જ થઈ રહ્યું છે, એમાં કોઈ ચેતનના ગુણ નથી, આત્માના ગુણ નથી, અને એના કારણે પોતાને કાંઈ લાભ પણ નથી. આવો એને ખ્યાલ આવે, આવો વિકલ્પ પણ આવે, અને પછી એના ઉપરથી એમ થાય કે જીવ દ્રવ્ય મારું દ્રવ્ય પણ એ જ રીતે ત્રિકાળ શુદ્ધ જ છે. અને આ વર્તમાન જે છે એ તો પર્યાય છે, મનુષ્યની પર્યાય છે, રમેશની પર્યાય છે, આ તો બધું પર્યાયમાં છે, પણ મારું દ્રવ્ય તો ત્રિકાળ શુદ્ધ જ છે. એટલે જ્યારે જ્યારે એ કોઈ પણ દ્રવ્યની પર્યાયનો વિચાર કરે તો એ ઉપરથી પાછો વળી અને પોતાની પર્યાય, અને પોતાની પર્યાય છે તો પોતે દ્રવ્ય છે કે નહીં એમ વિચાર કરતો થાય તો પુરુષાર્થની સાચી દિશા પ્રાપ્ત થાય. કોઈ પણ પર્યાયની સાથે રહેલું જે દ્રવ્ય છે એનું લક્ષ્ય કરવું જોઈએ. એટલે દ્રવ્ય દ્રષ્ટિ કરતા પરમાર્થ સમજાય છે. દ્રવ્ય દ્રષ્ટિ એ જ સમ્યક દ્રષ્ટિ, પણ પર્યાય દ્રષ્ટિ છે એ મિથ્યા દ્રષ્ટિ છે. અને એ પર્યાય બુદ્ધિ એ જ રાગ દ્વેષની ખાણ છે. આચાર્ય ભગવાન કહે છે કે રાગ દ્વેષ મોહ એ વિષયોમાં નથી, કેમ કે વિષયો તો પરદ્રવ્ય છે, અને રાગ દ્વેષ મોહ સમ્યક દ્રષ્ટિમાં નથી, કેમ કે તેને અજ્ઞાનનો અભાવ છે. માટે કહે છે કે છે જ નહીં, રાગ દ્વેષ છે જ નહીં. એટલે કે અજ્ઞાન ભાવને છોડીને રાગ દ્વેષ મોહ ક્યાંય છે જ નહીં. અજ્ઞાન ભાવ છે ત્યાં રાગ દ્વેષ મોહ છે, બાકી તો એ છે જ નહીં. આવી વાત છે. તો આ રીતે આપણે ટીકા ઉપરના ગુરુદેવના પ્રવચનના અંશો અહીંયા પૂરા કરીએ છીએ. હવે આવતા સ્વાધ્યાયમાં આ જ ગાથાઓના ભાવાર્થ ઉપર પૂજ્ય ગુરુદેવે જે પ્રવચન આપ્યું છે એમાંથી કેટલાક અંશો લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સમયતાલજીની સ્તુતિ બોલીએ છીએ.
સંસારી જીવના ભાવ મરણો ટાળવા કરુણા કરી, સરિતાવહાવી સુધાતણી પ્રભુ વીરતે સંજીવની. શોષાતી દેખી સરિતને કરુણા બિના હૃદયે કરી, મુનિ કુંદ સંજીવની સમય પ્રાભૂત તણે ભજન ભરી. કુંદ કુંદે રચ્યું શાસ્ત્ર સાથિયા અમૃતે પુરા, ગ્રંથાદિ રાજ તારામાં ભાવો બ્રહ્માંડના વર્યા. અહો વાણી તારી પ્રસમરસ ભાવે નિતરતી, મુમુક્ષુને પાતી અમૃતરસ અંજલિ ભરી ભરી. અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી, વિભાવેથી થંભી સ્વરૂપ ભણી દોડે પરિણતી. તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગડા, વ્યવહારના ભેદભા તું પ્રજ્ઞા છીણી જ્ઞાનને ઉદયની, સંધિ સહુ છેદવા સાથી સાધકનો તુમાનું જગનો, સંદેશ શ્રી વીરનો વિસામો ભવ ક્લાંતના હૃદયનો, તું પંથ મુક્તિ તણો. સુણી તને રસની બંધ શિથિલ થાય, જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય, તું રોચતા જગતની રૂચિયાળ સે સૌ, તુરી જતા સકલ જ્ઞાયક દેવરી જે, બનાવું પત્ર કુંદના રત્નોના અક્ષરો લખી, તથાપિ કુંદ સૂત્રોના અંકાય મૂલ્ય ના કરી, તથાપિ કુંદ સૂત્રોના અંકાય મૂલ્ય ના કરી.